એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાનગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર, હવે આપણી ભાષામાં.
નમસ્કાર અને જ્ઞાનગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા ચિંતકની વાત કરવાના છીએ જેમણે ખરેખર 20મી સદીમાં વૈચારિક ભૂકંપ લાવ્યો હતો, અને એમના વિચારો આજે પણ એટલા જ એમ કે રેલેવન્ટ છે.
હા, બિલકુલ.
સિમોન ડી બ્યુઆઉઅર,
હા,
ફ્રેન્ચ ફિલોસોફર, લેખિકા અને ખૂબ જ પ્રભાવશાળી નારીવાદી વિચારક. આજે આપણે એ સમજવાની કોશિશ કરીશું કે પેરિસની એક જેને કહેવાય ને ફરજ પરસ્ત દીકરી એવી છોકરી કઈ રીતે દુનિયાની સૌથી ક્રાંતિકારી વિચારકોમાંની એક બની, અને લિંગ, સ્વતંત્રતા, અસ્તિત્વ આ બધા વિશેની આપણી સમજને કાયણ માટે બદલી નાખી.
ખરેખર એમનું યોગદાન જુઓ તો અદ્ભુત છે. વાત ફક્ત ફિલોસોફીના અઘરા સિદ્ધાંતોની નહોતી. એમણે શું કર્યું? એમણે અસ્તિત્વવાદ જેવા ગહન વિચારને એમ કે સ્ત્રીઓના રોજબરોજના અનુભવ સાથે જોડી દીધો.
હા, એ બહુ મહત્વનું છે.
એમના સંઘર્ષો, એમની વાસ્તવિક પરિસ્થિતિઓ, આ બધા સાથે ફિલોસોફીને જોડી એટલે જ આધુનિક નારીવાદનો જે પાયો છે ને, એ એમના વિચારો વગર અધૂરો જ લાગે.
તો ચાલો શરૂઆત કરીએ એ સમયથી. એ કયો સમય હતો, કયો માહોલ હતો જેને બ્યુઆઉઅરના વિચારોને આકાર આપ્યો?
એમનો જે જીવનકાળ છે 1908 થી 1986, એ સમયે જેવો હતો ને, ભારે ઉથલપાથલનો. બે વિશ્વયુદ્ધો જોયા એમણે,
હાસ્તો,
ફાસીવાદનો ઉદય અને અસ્ત, સંસ્થાનવાદનો અંત આવ્યો, શીત યુદ્ધ શરૂ થયું, અને હા, મહિલા મુક્તિ ચળવળ પણ એ જ સમયમાં વેગ પકડી રહી હતી. આ બધાની વચ્ચે તેઓ જીવ્યા અને લખ્યું.
અને પેરિસ, યુદ્ધ પછીનું પેરિસ તો ખાસ.
ચોક્કસ, બીજા વિશ્વયુદ્ધ પછીનું પેરિસ તો જાણે બૌદ્ધિક વિચારોની લેબોરેટરી બની ગયું હતું. અસ્તિત્વવાદ તો ત્યારે ચરમસીમા પર હતો. માર્ક્સવાદ, મનોવિશ્લેષણ, બધાની જોરદાર ચર્ચાઓ ચાલતી હતી.
અને પેલી કાફે કલ્ચરની વાત, કેફે ડે ફ્લોર, લેઝ દો માગોઝ, ત્યાં જ આ બધા ભેગા થતા હશે ને?
બરાબર, એ જ જગ્યાઓ હતી જ્યાં બ્યુવોયર, જ્યાં પોલ સાર્ત્ર, કામુ, મર્લો પોન્ટી આ બધા કલાકો સુધી બેસીને દલીલો કરતા, નવા વિચારો ઘડતા. એ જાણે વિચારોની ટંકશાળ હતી.
એમના પર કોનો કોનો પ્રભાવ મુખ્યત્વે ગણી શકાય સાર્ત્ર સિવાય?
સાર્ત્રનો પ્રભાવ તો સૌથી વધુ અને ઘનિષ્ઠ હતો જ. એ તો એમના જીવન સાથી અને બૌદ્ધિક સાથી પણ હતા. પણ એ સિવાય જોઈએ તો હેગેલનો જે માસ્ટર સ્લેવ ડાયાલેક્ટિક છે એ વિચાર, પછી હુસરલની ફિનોમિનોલોજી એટલે કે અનુભવનો અભ્યાસ,
હા,
અને હાઇડેગર, કિર્કેગાર્ડ, માર્ક્સ, ફ્રોઇડ આ બધાના વિચારોનો પડઘો પણ ક્યાંક ને ક્યાંક એમના લખાણમાં જોવા મળે. પણ એમણે આ બધાને સીધે સીધા અપનાવી નથી લીધા, પોતાના આગવા દૃષ્ટિકોણથી ને જોયા છે, વિકસાવ્યા છે.
એમના શરૂઆતના જીવન તરફ જઈએ, એક મધ્યમ વર્ગીય, થોડા ધાર્મિક કહી શકાય એવા પરિવારમાંથી આવીને આટલા રેડિકલ વિચારો સુધીની સફર એ કઈ રીતે થઈ?
જન્મ તો પેરિસના ઠીક ઠીક કહેવાય એવા બુર્જવા પરિવારમાં. શરૂઆતમાં ધાર્મિક ઉછેર પણ મળ્યો, પણ ટીનેજમાં જ એમણે ઈશ્વરમાંથી શ્રદ્ધા ગુમાવી દીધી, નાસ્તિક બની ગયા.
ઓહ,
પછી પિતાની આર્થિક સ્થિતિ થોડી નબળી પડી એટલે બ્યુઓયરને સમજાઈ ગયો કે ભણી ગણીને પોતાની રીતે પગભર થવું પડશે, જે એ સમયની છોકરીઓ માટે બહુ સામાન્ય નહોતું, ખબર છે?
સાચી વાત.
પણ એ ભણવામાં ખૂબ જ તેજસ્વી હતા, ફિલોસોફી ગમવા માંડી. અને જુઓ, ફક્ત 21 વર્ષની ઉંમરે ફ્રાન્સની પેલી અઘરામાં અઘરી પરીક્ષા એગ્રેગેશન ફિલોસોફીમાં પાસ કરી લીધી.
કમાલ કહેવાય.
હા, અને એ જ વર્ષે સાર્ત્ર પહેલા નંબરે હતા અને બ્યુઓયર બીજા,
અને ત્યાં જ એમની મુલાકાત થઈ, જે સંબંધ પછી અડધી સદી ચાલ્યો. પણ એ સંબંધ પરંપરાગત નહોતો એમ કહેવાય છે.
હા, એ સંબંધ બહુ જ ચર્ચાસ્પદ અને જટિલ રહ્યો. એમણે લગ્ન ન કર્યા, ક્યારે સાથે એક ઘરમાં પણ ન રહ્યા.
ખરેખર.
હા, પણ એકબીજા માટે આવશ્યક પ્રેમ, ઇસેન્શિયલ લવ બની રહ્યા, અને સાથે સાથે બીજા આકસ્મિક પ્રેમ, કન્ટિન્જન્ટ લવ્સ રાખવાની સમજૂતી પણ હતી.
રસપ્રદ છે.
બૌદ્ધિક રીતે તો આ ભાગીદારી ખૂબ જ ફળદાયી રહી, પણ ભાવનાત્મક રીતે હંમેશા સરળ નથી એમ ઘણા માને છે. અને બીજું, બીજા વિશ્વયુદ્ધનો જે અનુભવ હતો, ખાસ કરીને ફ્રાન્સ પર જર્મન કબજો, એણે એમની રાજકીય પ્રતિબદ્ધતાને વધારે મજબૂત કરી. આ બધું એમના લેખનમાં ઉતર્યું પછી.
ચાલો હવે એમના મુખ્ય વિચારો પર આવીએ. જ્યારે આપણે બ્યુવોયનની ફિલોસોફીની વાત કરીએ તો ક્યાં ક્યાં મુદ્દાઓ તરત મનમાં આવે?
સૌથી પહેલો અને કદાચ સૌથી મહત્વનો વિચાર છે સ્થિતિસ્થાપક સ્વતંત્રતા, સિચ્યુએટેડ ફ્રીડમ.
સ્થિતિસ્થાપક સ્વતંત્રતા એટલે?
જુઓ, અસ્તિત્વવાદ કહે છે કે માણસ સ્વતંત્ર છે, પોતાનું ભાગ્ય પોતે ઘડે છે, બરાબર? પણ બ્યુવોયરે પ્રશ્ન પૂછ્યો, આ સ્વતંત્રતા કેટલી વાસ્તવિક છે? શું બધા માટે સરખી છે?
હા, એ મુદ્દો છે.
એમણે કહ્યું કે આપણી સ્વતંત્રતા અમૂર્ત નથી, એ આપણી નક્કર પરિસ્થિતિઓ, આપણું શરીર, આપણો સમાજ, આપણો ઇતિહાસ, આપણી આર્થિક સ્થિતિ, આ બધાની વચ્ચે જ અસ્તિત્વ ધરાવે છે. એ પરિસ્થિતિઓ આપણી સ્વતંત્રતાને મર્યાદિત પણ કરે છે અને શક્યતાઓ પણ આપે છે, એટલે એ સ્થિતિસ્થાપક છે.
આ બહુ ઊંડી વાત છે. અને બીજો પેલો એમનો ક્રાંતિકારી વિચાર, સ્ત્રી અન્ય તરીકે, એ સમજાવો ને જરા.
હા, આ એમના પુસ્તક ધ સેકન્ડ સેક્સનો હાર્દ છે. એમણે કહ્યું કે સદીઓથી આપણા પિતૃસત્તાક સમાજમાં પુરુષને હંમેશા પ્રાઇમરી કે નોર્મ સબ્જેક્ટ ગણવામાં આવ્યો છે,
એટલે કે મૂળભૂત કરતા,
બરાબર. અને સ્ત્રીને હંમેશા એના સંદર્ભમાં જ વ્યાખ્યાયિત કરાય છે, બીજી, ગૌણ અથવા અન્ય, ધી અધર તરીકે. તમે જુઓ, ઇતિહાસ, સાહિત્ય, ધર્મ બધે જ પુરુષ મુખ્ય પાત્ર હોય અને સ્ત્રી એની પત્ની, માતા, પુત્રી, પ્રેમિકા અથવા તો વિલન. એનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ જાણે ગૌણ બની જાય છે. બ્યુવોર કહે છે કે આ કોઈ કુદરતી વ્યવસ્થા નથી, આ સમાજે ઊભી કરેલી એક રચના છે. સ્ત્રીને વ્યવસ્થિત રીતે અન્ય બનાવી દેવામાં આવી છે.
અને આ જ વાત પરથી એમનું પેલું પ્રખ્યાત વાક્ય આવે છે, સ્ત્રી જન્મતી નથી પરંતુ બને છે. કેટલું સચોટ છે!
એકદમ. ઓન નેમ્પા ફાર્મ ઓન લો દેવીયન, આ એક વાક્યમાં આખી થિયરી સમાઈ જાય છે.
શું અર્થ છે આનો બરાબર?
એનો અર્થ એ છે કે જેને આપણે સ્ત્રીત્વ કહીએ છીએ, એટલે કે સ્ત્રીઓએ કેવું દેખાવું, કેવું વર્તન કરવું, શું અનુભવવું, શું વિચારવું જોઈએ, આ બધું કંઈ બાયોલોજિકલ નથી.
ઓકે.
આ તો સમાજે બનાવેલા નિયમો, અપેક્ષાઓ, ભૂમિકાઓ અને માન્યતાઓનો એક આખો સેટ છે, જે છોકરીઓને નાનપણથી જ શીખવવામાં આવે છે, એમના પર લાદવામાં આવે છે. ગુલાબી રંગ, ઢીંગલીઓ, શાંત રહેવું, સેવા કરવી, આ બધું મળીને એને સ્ત્રી બનાવે છે.
એટલે જેન્ડર એ સોશિયલ કન્સ્ટ્રક્ટ છે, એ વાતના મૂળ અહીં છે.
બિલકુલ. સેક્સ જૈવિક અને જેન્ડર સામાજિક રચના વચ્ચેનો ભેદ પાડવાની શરૂઆત અહીંથી થઈ એમ કહી શકાય. આ વિચાર ખરેખર ક્રાંતિકારી હતો અને આજે પણ છે.
એમણે અસ્તિત્વવાદી નીતિશાસ્ત્ર, એક્ઝિસ્ટેન્શિયલિસ્ટ એથિક્સ વિશે પણ લખ્યું હતું, ધી એથિક્સ ઓફ એમ્બિગ્વિટીમાં. એમાં શું મુખ્ય વાત હતી?
હા, એમાં એમણે કહ્યું કે મનુષ્યનું જીવન છે ને, એ મૂળભૂત રીતે અસ્પષ્ટ છે, એમ્બિગ્યુઅસ. કોઈ રેડીમેડ જવાબ નથી, કોઈ નક્કી રસ્તો નથી. આપણી પાસે સ્વતંત્રતા છે, પણ એની સાથે જબરદસ્ત જવાબદારી પણ આવે છે. તો નૈતિક બનવું એટલે શું? નૈતિક બનવું એટલે આ અસ્પષ્ટતાનો સ્વીકાર કરવો, આપણી સ્વતંત્રતાનો ઉપયોગ પ્રમાણિકપણે કરવો અને ફક્ત પોતાની જ નહીં પણ બીજા લોકોની સ્વતંત્રતા માટે પણ ઈચ્છા રાખવી, એના માટે કામ કરવું.
એટલે જુલમ કરવો કે જુલમ સહન કરવો, બંને અનૈતિક છે એમના મતે.
બરાબર. કારણ કે બંને કિસ્સામાં તમે સ્વતંત્રતાનો અનાદર કરો છો, કાં તો બીજાની કાં તો પોતાની.
હવે પેલી વાત પર પાછા આવીએ, સાર્ત્ર અને બ્યુવોયર. ઘણા લોકો પહેલાં એમ માનતા કે બ્યુવોયર તો બસ સાર્ત્રના વિચારોને જ સ્ત્રીઓના પરિપ્રેક્ષ્યમાં રજૂ કરે છે. શું આ સાચું છે? એમની પોતાની મૌલિકતા કેટલી?
જો, આ બહુ લાંબી ચર્ચાનો મુદ્દો રહ્યો છે. અને એ સાચું છે કે શરૂઆતમાં ઘણા વિવેચકોએ એમને સાર્ત્રના પડછાયા તરીકે જોયા, પણ હવે મોટાભાગના વિદ્વાનો માને છે કે બ્યુવોએ પોતે એક અત્યંત મૌલિક અને પ્રભાવશાળી ફિલોસોફર હતા.
કઈ રીતે અલગ પડતા હતા એ સાર્ત્રથી?
સાર્ત્રનું અસ્તિત્વવાદ વધુ અમૂર્ત, વધુ વ્યક્તિવાદી હતો, જ્યારે બ્યુવોએરે એ જ વિચારોને નક્કર સામાજિક વાસ્તવિકતાઓ સાથે જોડ્યા. ખાસ કરીને લિંગભેદ, જુલમ, સત્તા સંબંધો, આ બધા પર એમણે ફોકસ કર્યું. સાર્ત્રનો પેલો સિદ્ધાંત છે ને, અસ્તિત્વ સાર પહેલા આવે છે.
એક્ઝિસ્ટન્સ પ્રિસીડ્સ એસેન્સ.
હા, બ્યુવોએરે એ સ્વીકાર્યો, પણ એમણે ભાર મૂક્યો કે વ્યક્તિનું આ બનવું એની આસપાસના સામાજિક બંધનો અને પરિસ્થિતિઓથી કેવી રીતે પ્રભાવિત થાય છે, કેવી રીતે મર્યાદિત થાય છે. વળી હેગલનો જે માલિક ગુલામનો દ્વંદ્વ છે, એને એમણે પુરુષ સ્ત્રીના સંબંધો પર લાગુ કરીને એક નવું જ વિશ્લેષણ આપ્યું.
સમજાયું. એટલે એમની પોતાની આગવી દ્રષ્ટિ હતી. હવે એમના મુખ્ય પુસ્તકોની વાત કરીએ. ધ સેકન્ડ સેક્સ તો છે જ.
હા, ધ સેકન્ડ સેક્સ, લેદસિયમ સેક્સ, 1949 તો એમની માસ્ટરપીસ ગણાય. નારીવાદી વિચારધારાનો તો એ આધારસ્તંભ છે. એ જ્યારે પ્રકાશિત થયું ને, ત્યારે ફ્રાન્સમાં અને દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો હતો.
કેમ, શું હતું એવું એમાં?
એમાં સ્ત્રીઓની સ્થિતિનું જે વિશ્લેષણ હતું, જાતીયતાની જે ખુલ્લી ચર્ચા હતી, લગ્ન જેવી સંસ્થાઓની જે ટીકા હતી, એ સમય માટે બહુ આઘાતજનક હતી. વેટિકનને તો એને પ્રતિબંધિત પુસ્તકોની યાદીમાં મૂકી દીધું હતું.
બાફરે.
હા, બીજું મહત્વનું પુસ્તક ધી એથિક્સ ઓફ એમ્બિગ્યુટી, જેમાં એમના નૈતિક વિચારો છે. પછી એમની નવલકથા ધ મેન્ડારિન્સ, એને તો ફ્રાન્સનો સર્વોચ્ચ સાહિત્યિક પુરસ્કાર ગોનકોર્ટ પ્રાઇઝ મળ્યો હતો. એમાં યુદ્ધ પછીના પેરિસના બૌદ્ધિકોના જીવન, એમની રાજકીય અને નૈતિક મૂંઝવણોનું સરસ ચિત્રણ છે.
અને એમની આત્મકથાઓ પણ છે ને?
ચોક્કસ, 4 ભાગમાં એમની આત્મકથા છે, જે મેમોર્સ ઓફ એ ડ્યુટીફુલ ડોટરથી શરૂ થાય છે. એમના જીવન અને વિચારોને સમજવા માટે એ પણ ખૂબ જ ઉપયોગી છે, ખાસ કરીને એમનો ઉછેર, એમની બૌદ્ધિક જાગૃતિ અને સમાજની અપેક્ષાઓ સામે એમનો સંઘર્ષ, એ બધું એમાં છે.
આટલું બધું કામ, આટલા પ્રભાવશાળી વિચારો, એમનો વારસો કેવો રહ્યો છે? આજે 21મી સદીમાં એમના વિચારો કેટલા પ્રસ્તુત છે?
એમનો વારસો તો ઘણો મોટો અને અનેક સ્તરો પર ફેલાયેલો છે. તમે જુઓ, 1960-70ના દાયકામાં જે બીજા તરંગનો નારીવાદ આવ્યો ને, એના માટે તો ધ સેકન્ડ સેક્સ એક રીતે બાઇબલ જેવું બની ગયું. દુનિયાભરમાં મહિલા મુક્તિ ચળવળોને એમાંથી પ્રેરણા મળી.
અને એકેડેમિક્સમાં?
એકેડેમિક્સમાં જેન્ડર સ્ટડીઝ, જે આજે આખું ક્ષેત્ર છે, એના મૂળમાં બ્યુવોયરના વિચારો રહેલા છે. લિંગ સમાનતાની વાત હોય, કાર્યસ્થળે થતા ભેદભાવ હોય, પ્રજનન અધિકારોની લડત હોય, જેના માટે બ્યુવોયર પોતે બહુ સક્રિય હતા.
ઓ, એ પણ હતા.
હા, ગર્ભપાતને કાયદેસર બનાવવા માટે ફ્રાન્સમાં જે મેનિફેસ્ટો પર હસ્તાક્ષર થયા હતા, એમાં એ પણ સામેલ હતા. તો આ બધા મુદ્દાઓ પર એમનું વિશ્લેષણ આજે પણ એટલું જ સુસંગત છે. એમનો પેલો અન્યનો સિદ્ધાંત છે ને, એ ફક્ત સ્ત્રીઓ પૂરતો નથી, વંશ, જાતિ, વર્ગ, લૈંગિકતા, કોઈ પણ સમૂહ જેને હાશિયામાં ધકેલી દેવામાં આવ્યો છે, જેને અન્ય ગણવામાં આવ્યો છે, એ બધાને સમજવા માટે એ સિદ્ધાંત આજે પણ ઉપયોગી છે.
એમના કેટલાક ક્વોટ્સ પણ બહુ પાવરફુલ છે. પેલું સ્ત્રી જન્મતી નથી બને છે એ તો યાદ રહી જ જાય, બીજું કયું યાદ આવે છે?
એક બહુ માર્મિક કોટ છે, જો શોષિતોમાં જ સહયોગી ન હોત તો શોષણ કરનાર આટલો મજબૂત ન હોત.
વાહ, એટલે કે ઇન્ટરનલાઇઝ્ડ ઓપરેશન.
બરાબર. કેવી રીતે દબાયેલા લોકો પોતે જ પોતાની ગુલામીને સ્વીકારી લે છે, અથવા તો એ વ્યવસ્થાને ટકાવી રાખવામાં અજાણતા મદદ કરે છે, એની વાત છે. બીજું એક એમના પોતાના વ્યક્તિત્વને દર્શાવતું વાક્ય છે, હું એટલી બુદ્ધિશાળી, માગણી કરનારી અને સાધન સંપન્ન છું કે કોઈ સંપૂર્ણપણે મારો હવાલો લઈ શકે નહીં.
આત્મવિશ્વાસ જુઓ.
હા, એમની આખી જિંદગીની જે બૌદ્ધિક અને વ્યક્તિગત સ્વાયત્તતા માટેની મથામણ હતી, એ આમાં દેખાય છે.
પણ જેમ સફળતા હોય એમ ટીકા પણ હોય. શું બ્યુઅરને ટીકા નથી થઈ? કયા મુદ્દા ઉપર
થઈ છે? અને થવી પણ જોઈએ. તંદુરસ્ત ચર્ચા માટે ટીકા જરૂરી છે. પાછળથી આવેલા નારીવાદીઓ, ખાસ કરીને જે શ્વેત ન હતા, જે પશ્ચિમી ન હતા, એમણે ટીકા કરી કે બ્યુવોયરે મુખ્યત્વે શ્વેત, મધ્યમ વર્ગીય, યુરોપિયન સ્ત્રીના અનુભવને જ કેન્દ્રમાં રાખ્યો.
ઇન્ટરસેક્શનાલિટીનો અભાવ.
હા, એવું કહી શકાય. જાતિ, વર્ગ, વંશ, આ બધા પરિબળો સ્ત્રીઓના અનુભવને કઈ રીતે અલગ પાડે છે, એના પર એમણે પૂરતું ધ્યાન ન આપ્યું, એવી ટીકા થઈ. કેટલાક માને છે કે એમણે જે ફિલોસોફિકલ માળખું વાપર્યું એ પોતે જ પુરુષ કેન્દ્રિત હતું.
ઓકે.
માતૃત્વ પ્રત્યે એમનો જે થોડો નકારાત્મક અભિગમ હતો, એની પણ ટીકા થાય છે. અને હા, સાર્ત્ર સાથેના એમના જટિલ સંબંધ અને એમાં સત્તાની જે ગતિશીલતા હતી, એના પર પણ ઘણા પ્રશ્નો ઉઠ્યા છે, ખાસ કરીને એમના કેટલાક વિદ્યાર્થીઓ સાથેના સંબંધોને લઈને.
આ બધી ટીકાઓ જણવી પણ જરૂરી છે, છતાં એમનું યોગદાન તો ઐતિહાસિક છે જ. એમના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો પણ સાંભળવા મળે છે, જેમ કે પેલું એમનું ઉપનામ લેક કસ્ટોર.
હા, લેકા સ્ટોર એટલે બીવર, ઉદબિલાવ.
કેમ એવું નામ?
એમના એક મિત્ર હતા રેને મેહ્યુ, એમણે આ નામ આપેલું કારણ કે બ્યુવર દેખાવમાં થોડા મળતા આવતા અને સ્વભાવે પણ ઉદબુદિલાઓ જેવા જ હતા. ખૂબ જ મહેનતુ, સતત કામમાં વ્યસ્ત, એકદમ ઉદ્યમી. પછી સાર્ત્રે પણ એ નામ અપનાવી લીધું અને એ પ્રચલિત થઈ ગયું.
મજાનું છે.
અને એ પણ જાણવા જેવું છે કે એમણે ફ્રાન્સનું સર્વોચ્ચ નાગરિક સન્માન લીજન ઓફ ઓનર લેવાનો ઇનકાર કરી દીધો હતો.
શા માટે?
એમનું માનવું હતું કે લેખક તરીકે એમની સ્વતંત્રતા જળવાઈ રહેવી જોઈએ અને આવા સન્માનો એમાં બાધારૂપ બની શકે.
અને પેલી વાત પણ સાચી છે કે એ પોતે શરૂઆતમાં નારીવાદી શબ્દ વાપરતા નહોતા.
હા, એ બહુ આશ્ચર્યજનક લાગે ને. આજના સમયમાં તો એ નારીવાદના પર્યાય જેવા ગણાય છે, પણ છેક 1972 સુધી એમણે પોતાને માટે નારીવાદી શબ્દ વાપર્યો નહોતો.
પણ કેમ?
શરૂઆતમાં એમનું માનવું હતું કે વર્ગ સંઘર્ષ અને સમાજવાદી ક્રાંતિ વધુ મહત્વની છે. એમને લાગતું કે એકવાર સમાજવાદ આવી જશે પછી સ્ત્રીઓની સમસ્યાઓ આપોઆપ હલ થઈ જશે. પણ પછી સ્ત્રીઓની વાસ્તવિક સ્થિતિ જોઈને અને મહિલા ચળવળના સંપર્કમાં આવ્યા પછી એમને સમજાયું કે પિતૃસત્તાની સમસ્યા એટલી ઊંડી છે કે એના માટે એક અલગ સ્વતંત્ર નારીવાદી સંઘર્ષ કરવો જ પડશે. પછી એમણે એ ઓળખ સ્વીકારી.
સિમોન ડી બ્યુવાયર, એમનું જીવન, એમના વિચારો આપણને ખરેખર વિચારતા કરી મૂકે છે. એમણે જે સવાલો પૂછ્યા એ આજે પણ જાણે આપણી સામે જ ઊભા છે.
બિલકુલ. અને એટલે જ આપણે અંતમાં એક વિચાર મૂકી શકીએ. બ્યુવાયરે કહ્યું કે સ્ત્રી જન્મતી નથી, બને છે. આ બનવાનો વિચાર આજના આ ડિજિટલ યુગમાં, જ્યાં સોશિયલ મીડિયા છે, જાહેરાતો છે, સતત બદલાતી સાંસ્કૃતિક અપેક્ષાઓ છે, આ બધું આપણી ઓળખના બીજા કયા પાસાઓને બનાવી રહ્યું છે? લિંગ સિવાય આપણી કારકિર્દીની પસંદગી, આપણી જીવનશૈલી, આપણી સફળતાની વ્યાખ્યા, આપણી માન્યતાઓ, આ બધું કેટલું આપણું પોતાનું છે અને કેટલું બહારથી બનાવાયેલું છે?
ગહેન પ્રશ્ન છે.
અને આ સતત બનતા રહેવાના દબાણ વચ્ચે પેલી બ્યુઓરની પ્રમાણિક અસ્તિત્વ અને સ્થિતિસ્થાપક સ્વતંત્રતાની વાત, એ આપણે આપણા જીવનમાં કેવી રીતે શોધી શકીએ, કેવી રીતે જાળવી શકીએ, આના પર વિચાર કરવા જેવો ખરો.
આ જ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં.